بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا والشفيع المذنبين، ورحمة للعالمين، وأبو القاسم محمد.
اللهم صل على
محمد وآل محمد وأجل فرجه. بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. الف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صدق الله. આજે કુરાન મજીદની જે આયતની આપણે તરજુમો અને એની ખાસ પડવાની તાકીદ, સૂરે આલે ઇમરાનની 8 નંબરની આયત. ઇન્શાઅલ્લાહ હું જ્યારે આયત પડીશ તો કદાચ તમારામાંથી ઘણા બધાને આયત થોડી ઘણી ધ્યાનમાં હશે. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. રબ્બના લા તુઝિગ કુલુબના બાદા ઇઝ હદૈતના વહબ લના મિન લદુનકા રહમા ઇન્નકા અંતલ વહાબ. ઇન્શાઅલ્લાહ ઘણાને ધ્યાનમાં આવી ગઈ હશે આયત. સૂરે આલે ઇમરાન આયત નંબર 8 છે. તમે થોડું જો ધ્યાન આપો તો આ આયત ઘણા બધા આલિમો પેશીમાં પોતાની નમાઝોમાં આયતને પડે છે. કુનૂતમાં પડશે, આખરી સજદામાં પડશે. તો આ આયત જે છે એ ખાસ ઈમાનની સલામતી માટેની એક દુઆ છે. જે રીતે દુઆએ ગરી છે ને, યા અલ્લાહ હો યા રહેમાન હો યા રહીમ યા મુકલ્લિબ અલ કુલુબ સબ્બિત કલબી લદીની, આપણને કહેવામાં આવે છે કે આખરી દોરમાં આપણે આપણા ઈમાનની સલામતી માટે આ દુઆએ ગરી પડવી જોઈએ. એવી જ રીતે આલે ઇમરાનની 8 નંબરની આ આયત બહુ જ તાકીદ કરવામાં આવી છે કે આપણે આ વાળી આયતને બહુ વધારે તિલાવત કરવાની. બની શકે તો નમાઝના કુનૂતમાં પડો, આખરી સજદામાં પડો, આખરી રુકુમાં પડો. તો અને જો તમને બહુ યાદ ના હોય તો કોશિશ કરો કે જ્યારે પણ આપણે નમાઝ બાદ કુરાન પડતા હોઈએ તો આ આયત આપણે મોબાઈલની અંદર યા અથવા કુરાનની અંદર એક બે વખત પડી લઈએ તો આપણને યાદ થઈ જશે. તો પછી ઇન્શાઅલ્લાહ આપણે આપણી નમાઝોમાં પણ આને પડી શકશું. આ આયતનો તર્જમો બહુ આસાન છે, બહુ જ આસાન છે. ઇન્શાઅલ્લાહ તમે થોડું ગૌર કરશો ને તો તમને ધ્યાન આવી જશે. રબ્બના લા તુઝિગ કુલુબના બાદા ઇઝ હદૈતના. રબ્બના એટલે એ પરવર્તિકા, એ મારા ખુદા. લા તુઝિગ કુલુબના બાદા ઇઝ હદૈતના એટલે એ પરવર્તિકાર, મારા કલ્બને, કુલુબના મારા દિલને, મારા નફ્સને હિદાયત આપ્યા પછી એને તું આડે રસ્તે ન જવા દે છે. આ એનો કુરાનનો તર્જમો છે કે ખુદા જે જ્યારે તે મારા દિલને હિદાયત આપી દીધી છે તો હવે તું મારા દિલને આડે રસ્તે ન જવા દે છે. રબ્બના લા તુઝિગ કુલુબના બાદા ઇઝ હદૈતના વહબ લના. વહબ લના એટલે કે એ પરવરદિગાર તું મારા પર રહેમ કર, ખુદા તું મારા પર તારી રહેમત ને વરસા. એ રહેમતોને વરસાવા વાળામાં સૌથી શ્રેષ્ઠ એ ઈ કે જે બહેતરીન છે રહેમતોને નાસિલ કરવામાં. તો આ આયતનો તર્જુમો છે બહુ આસાન છે. ઇન્શાઅલ્લાહ મને લાગે છે ઝહેનોમાં આવી ગયો કે પરવરદિગાર તું મારા કલ્બને, મારા દિલને હિદાયત આપ્યા પછી હવે આડા માર્ગે જવા દેતો નહીં. એ મારા પર રહેમ કર, તું સૌથી વધારે રહેમ કરવા વાળો છે, તારા જેવું કોઈ રહેમત વરસાવા વાળું નથી. આ આયતનો તર્જુમો છે એનો મફહુમ છે. પરીક્ષાલા જ્યારે આપણે પડશું તો આ તર્જુમાને ધ્યાનમાં રાખશું અને આપણા દોરમાં ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે આને વારંવાર પડવામાં આવે તાકે આપણા ઈમાનની આપણને મજબૂતી મળે, ઈમાનની સલામતી મળે. આવો હવે આપણે જે નસીહતોનો સિલસિલો આપણે જારી કર્યો છે એમાં આજે આઠમા ઇમામ અલઈસલામની 10 નસીહતો છે. હું પૂરી 10 નહીં કહું કારણ કે સમય નથી હોતો એટલો બધો. 5 નસીહત એમાંથી આજે આપણે જોશું અને 5 નસીહત કાલની મજલિસમાં જોશું. આ નસીહત આપણા આઠમા ઇમામની જે છે કે મારે પોતે પોતાના જાતને ચેક કરવાની છે. ઇમામ કહે છે કે કોઈ ઇન્સાન જો અકલમંદ હોય, અકલમંદની નિશાની ઇમામ બતાવી દે છે. ઇમામ કહે છે કે એની અકલ કામે નથી જ્યાં સુધી એની અંદર આ 10 નિશાનીઓ મોજૂદ ના હોય. હવે આપણે આપણે કોને અકલમંદ કહેતા હોઈએ વિચારો, કોને આપણે અકલમંદ કહીએ? આપણી આજુબાજુ બધા બધા લોકો જે હોય એમાંથી આપણે કહીએ કે બહુ હોશિયાર છે, બહુ અકલવાળી છે. આપણી નજરમાં અકલમંદ કોણ છે? કોને આપણે અકલમંદ કહીએ? બધાનો વિચારવાનું બધું અલગ અલગ હોય ને, આપણે કોને અકલમંદ સમજીએ? હા, ચાલાક ને હોશિયાર હોય, બહુ ચાલાક હોશિયાર હોય તો આપણે કહીએ બહુ અકલમંદ છે. પછી કોઈ ભણવામાં આગળ હોય બહુ તો આપણે કહીએ કે બહુ અકલવાળો છે. કોઈ બિઝનેસ બહુ સારો કરી લેતું હોય તો આપણે કહીએ કે હા એ બહુ અકલ છે, સારી કે જો કેવો ફાઇન બિઝનેસ કરી લે છે. હા, તો આ આપણો નજરિયો છે અકલમંદને જોવાનો, કે અકલમંદ એટલે આપણી નજરમાં ચાલાક, હોશિયાર, સારું ભણી લે, હા, લોકોને પોતાની વાતો થકી પોતાના બનાવી લે. આપણે એવા લોકોને શું કહેતા હોઈએ છીએ? બહુ હોશિયાર છે, બહુ અકલવાળા છે. પણ આપણે આ આપણી અકલ છે, આપણી સોચ છે, એક મહેદૂદ છે આપણી અકલ, ઇમામ શું કહે છે? હવે આપણે આપણામાં જોવાનું કે ઇમામ જે કહે છે ક્વોલિટી અકલમંદની એ મારા અંદર છે તો હું અકલમંદ છું, ને નથી તો મારે હજી એના માટે કોશિશ કરવાની જરૂર છે. મને ખબર છે ઘણા લોકો એવા હોય દુનિયામાં કે જેને બસ આમ જ આ તો આવી જ છે જવાબ હોય. ભોળા લોકો બહુ હોશિયારી ના વાપરતા હોય લાઈફમાં. હા, તો એક ઇમામની હદીસનો મફહૂમ છે. ઇમામ કહે છે કે દુનિયામાં જેને લોકો સાદું કહેતા છે, બહુ સાદી છે, આ તો બહુ ભોળી છે, હા, બહુ હોશિયાર નથી, બહુ ચાલાક નથી, બહુ સાદી, બહુ ભોળી છે બિચારી. રિવાયતના રિવાયતનો મફહૂમ છે. ઇમામ કહે છે કે આવા લોકો જન્નતમાં આગળ હશે, જન્નતમાં આવા લોકો જલ્દી પહોંચી જશે. હા, આપણે એમ કહીએ કે ભોળા લોકો અને સાદા લોકોની દુનિયા નથી આજે, આજે ચાલાક અને હોશિયાર લોકો જે છે એ દુનિયામાં આગળ છે. હા, પણ આ દુનિયામાં આગળ રહી જશું આપણે, આખિરતમાં જન્નતમાં આગળ જવું હોય તો સાદા બની અને ભોળા બનીને જીવવામાં વધારે કામયાબી છે. આખિરતમાં જન્નતમાં ઈશાલા આપણે આગળ હશું એ વખતે. તો મને દુનિયાવાળા આપણને કહીએ કે બહુ ભોળી છે, સારી છે, વાંધો નથી, સારું છે, આપણે એમ જ કહેવાનું સારું છે. ભલે દુનિયામાં હું કોઈ ખોટા કામ કે ચીટિંગ કે લોકોને પરેશાન કરવાનું કે લોકોને હેરાન કરવાનું તો નથી થતું, અલ્હમ્દુલિલ્લાહ મારાથી બોડી છું તો સારું છું, વાંધો નહીં. જન્નતમાં ઇન્શાઅલ્લાહ એનો અજ્ર પરવરદિગારે આલમ અતા કરશે. તો આવું જોઈએ એમાં 10 વાતો કહે છે કે આ 10 વસ્તુ હોય તો એ અકલમંદ માણસ. સૌથી પહેલા એમાં કહે છે કે એ માણસ અકલમંદ નથી થઈ શકતો જ્યાં સુધી જે લોકો એને મળે એનાથી ખેર મળે. એટલે શું? એટલે કે મારા સાથે કોઈ મુલાકાત કરે, મારા સાથે ઉઠતું હોય બેસતું હોય, મારા પાસેથી એને ફક્ત ખેર મળવી જોઈએ. ખેર એટલે સારું, બધાને સાથે સારું, જે બી આવ્યું એના સાથે હું સારું કરું. તો આ અકલમંદની પહેલી નિશાની છે કે હું બધા સાથે જો સારું કરતી હોય, લોકોને મારાથી ખેર મળતું હોય, લોકોએ મારાથી સારું મળતું હોય તો ઇમામ કહે છે અકલમંદની પહેલી નિશાની છે. બીજું ઇમામ કહે છે અકલમંદની બીજી નિશાની છે કે લોકો એના શરથી મહેફૂઝ હોય. આ અકલમંદની બીજી નિશાની, શર એટલે નુકસાન, મારાથી કોઈને નુકસાન ના થવું જોઈએ. આ અકલમંદ છે પહેલું ઈમામે કીધું મારાથી બધાને ફાયદો મળવો જોઈએ, બીજું ઈમામ અકલમંદી નિશાની કે છે મારાથી કોઈને નુકસાન ના પહોંચતું હોય તો હું અકલમંદ છું, ત્રીજું ઈમામ કે છે અકલમંદ ઇન્સાન ઈ છે કે હંમેશા પોતાની નેકીને નાની સમજે છે, જે અકલમંદ હશે એ પોતાની નેકીને શું કરશે નાની સમજશે. નમાઝ શપણ પડું છું, મજલિસોમાં પણ આવું છું, તે છતાં મને એમ લાગે કે ના પરવર્તિકાર હજી તો હું બહુ પાછળ છું, ખુદા મારી ઇબાદત બહુ ઓછી છે. અકલમંદની ત્રીજી નિશાનીમાં કે છે પોતાની નેકીને ઓછી સમજે, અને ચોથું ઇમામ અલ-સામી છે અકલમંદી છે જે બીજાની નેકીને વધારે સમજે. આપણા ત્યાં ઊંધું છે, આપણી નેકી આપણે મેં આમ હું આમ મારી તો ઇબાદત આમ, મારી તો એક પણ મજલિસ ના જાય, એક પણ મારી નમાઝ શબ્દ ના છૂટે, હા આપણે આપણી નેકીને બહુ સમજતા હોઈએ, અને બીજા કોઈને કામ કરે તો આપણે નોક્સ નીકાળીએ, ઓ આમ કરી નાખ્યું, આ બરાબર નહોતું, આમ નહોતું થવું જોઈતું, હા એનું તો આમ જ છે, એનું તો આવું જ છે. એમાં કીધું નહીં અકલમંદી નથી કે જે પોતે પોતાની નેકીને વધારે, ઇમામ કહે છે અકલમંદની ત્રીજી નિશાની છે કે પોતાની નેકીને ઓછી સમજે, ચોથી નિશાની છે કે બીજાની નેકીઓને વધારે સમજે, પાંચમી અને આજ માટેની છેલ્લી નિશાની ઇમામ અલ-સામી જે પાંચમી નિશાની અકલમંદની એ છે કે જ્યારે એના પાસે સવાલ કરવામાં આવે તો એ પોતાના દિલને તંગ ન કરે. આપણા પાસે કોઈ માંગે કંઈ પણ માંગે, હું પહેલાં બી કદાચ કીધું હતું કે હંમેશા માંગવું પૈસો નથી હોતું, ઘણી બધી વસ્તુ લોકો આપણા પાસેથી ઈચ્છતા હોઈએ છે, કોઈ મદદ માંગતું હોય, કોઈને કંઈ બીજી હાજર હોય, તો એમાં કે છે અકલમંદી છે કે જ્યારે એના પાસે માંગવામાં આવે તો એ પોતાના દિલને તંગ ન કરે. આપણે દિલની તંગ કરવાનું કે કેમ હંમેશા મને જ કામ સોંપે છે ને મને જ કે છે ને મારા પાસે જ બધું કરાવે છે, નહીં માંગી છે અકલમંદ ઇન્સાન છે કે જ્યારે એના પાસે માંગવામાં આવે તો એ પોતાના દિલને તંગ ન કરે. તો ઇશાલા ફરીથી કહું છું, રાત્રે બિસ્તર પર જાઓ તો પોતાના નફ સાથે વાત કરજો કે ઇમામે પાંચ નિશાની છે, કીધી છે અકલમંદી, મારા અંદર કેટલી છે, જેટલી હોય એટલું શુક્ર અદા કરશું, અને જે નથી નિશાની આપણા અંદર એ આપણે લાવીને આપણી જાતને ઈમાનના કહેવા પર અકલમંદ બનાવવાની કોશિશ કરશું. પરવરદિગાર આલમ આપણને સર્વનાની તૌફીક આપે, એના માટે મળીને આપણે બદલ કરી સલવાત પડીએ. આપણા ટોપિક પર આગળ વધીએ કે ટોપિક 21મી સદીમાં આપણા અને આપણા ઓલાદની ઈમાનની સલામતી માટે શું કરવું જોઈએ. આ જમાનો બહુ જ પૂરા શોક જમાનો છે કે જેની અંદર ઇન્સાન ઈમાનને સાચવીને ચાલે, આ બહુ અઘરું કામ છે, કઠિન કામ છે. આપણે જાણીએ છીએ કે ઇન્સાન આખી જિંદગી, પૂરી જિંદગી ઇન્સાન જે છે એ ઈમાન પર રહે. આપણે ખબર છે ઘણી હદીસોમાં ઘણી રિવાયતોમાં મળે છે કે શેતાન આખરી વખતે કોશિશ કરે છે, છેલ્લા ટાઈમ આખરી વખત હશે ને ત્યારે કોશિશ કરશે કે આ બિરાદરે મોમિનનું ઈમાન લે, એનાથી એનો ઈમાન જુદા કરે. તો રસૂલલ્લાહને પૂછવામાં આવ્યું, યા રસૂલલ્લાહ આ તો કેટલું મુશ્કેલ છે, આખી જિંદગી મજલિસો કરી, આખી જિંદગી ઇબાદત કરી, આખી જિંદગી નમાઝો પડી, આખી જિંદગી ને કામ કર્યા, અને યા રસૂલલ્લાહ જ્યારે આખરી વખત આવશે જ્યારે અમારું બસ નહીં ચાલતું હોય, એ વખતે શેતાન અમારા ઈમાનને લઈને જતો રહેશે. રસૂલલ્લાહ કોઈ રસ્તો તો હશે ને કે જેનાથી અમે અમારા ઈમાનને બચાવી લઈએ આખરી વખતે, કે જિંદગી તો મહેનત કરી લીધી પણ શેતાનથી અમને કેવી રીતે બચાવશે. ત્યારે રસૂલલ્લાહએ કીધું કે જો તમે ચાહતા હો કે બા ઈમાન આ દુનિયાથી જાઓ, આખરી વખતે શેતાન તમારું ઈમાન ન લઈ જાય, રસૂલલ્લાહ એક રસ્તો બતાવ્યો. અલ્લાહના રસૂલ કહે છે જે પોતાની જિંદગીમાં જેટલું ગુનાહથી બચવાની કોશિશ કરશે, જેટલું પોતાની જિંદગીમાં શેતાનને હરાવશે, એટલું જ શેતાન એના મરતા વખતે કમઝોર બની જશે. શું કરવાનું, ઈમાન જો ઈમાનની સાથે મરવું હોય આપણે બધાને, પણ બધાની ઈચ્છા આ જ છે કે મોત આવે ઈમાનની સાથે, આ કામે આવી છે ને કે ઇન્સાન મરે તો ઈમાનની સાથે મરે. તો શું કીધું રસૂલલ્લાએ? ગુનાહથી બચો. આજે આપણે ત્યાં શું છે ખબર છે? આપણે જોઈએ છીએ આસપાસ ઇબાદતો બહુ વધી ગઈ છે. દાખલા તરીકે મારા વડીલો મારી વાતને કદાચ હા કે સહમત થશે. મારા વડીલો જે છે પહેલાં એ લોકોને નહોતી ખબર કે જુમાના દિવસે દુઆ ખુતબા પડવી જોઈએ, બરાબર? એ લોકોને નહોતી ખબર, ઇલ્મ નહોતું. પહેલાં નહોતી ખબર કે ઝિયારતે જામિયા કબીરાનો આટલો સવાબ છે. પહેલાં એ લોકોને નહોતી ખબર કે ઝિયારતે આલે યાસીન શું છે, બરાબર? પહેલાં નહોતું આ બધું. એ ધીરે ધીરે જેમ ઇલ્મ આવ્યું ઇબાદતો વધી ગઈ. આજે મજમો જ ક્યાંય પણ હોય તો આપણે જો 50% એવા બેઠા હોય જે નમાઝે શપડતા હોય, 50% ઉપર એવા લોકો હશે જે ઝિયારતે આશુરા નહીં છોડતા હોય, ઝિયારતે વારસા નહીં છોડતા હોય, સૂરે યાસીન પડતા હશે, સૂરે મુલ્ક પડવા વાળા હશે, જ્યારે શબે જુમા આવે તો દુઆએ કુમેલ પડવા વાળા હોય છે. ઇબાદતો વધી રહી છે આપણા ત્યાં, પણ પ્રોબ્લેમ શું છે? ગુનાહ નથી છૂટતા. આ બહુ મોટો પ્રોબ્લેમ છે. હજી પણ આપણે જોઈએ છીએ કે આપણાથી જૂઠું બોલાઈ જાય છે. ઢગલે ને પગલે ક્યાં કેમ લાગે કે હું ફસાઈ રહી છું, જૂઠું બોલીને હું નીકળી જઉં છું. મજાક મજાકમાં હજી જૂઠ બોલાના નવી જનરેશન ને ખાસ ન્યૂ જનરેશન, મારી દીકરીઓ મારી બહેનો આમ જ જૂઠ બોલી રહી. પછી હું તો મજાક કરતી હતી. હજી પણ આપણે ક્યાંક ભેગા થયા તો ગીબત થઈ જાય છે આપણાથી. એના માટે કોશિશ નથી થતી આપણી. હજી પણ બેપરદગી થઈ જાય છે. હજી પણ આપણાથી ક્યારેક નમાઝો કઝા થઈ જાય છે. ઇબાદતો એક તરફ કદી રહી છે, બીજી તરફ ગુના માટેની કોશિશ એટલી નથી આપણી કે ગુના ન થઈ જાય, ગુના છોડી દો. મારી માઓ ને મારી બહેનો આ કરવું પડશે આપણે. હું એમ નથી કહેતી કે નમાઝે શબ્દ ના પડો, કરો. તમે જેટલી ઇબાદત કરો છો એમાં કોઈ કમીના નથી આવવાની. ઉપરથી વધારવાનું છે, દુઆઓ વધારવાની છે, નમાઝો વધારવાની છે. નમાઝ જામલ તૈયાર ના પડતા હોય તો પડો, નમાઝે બફેલા ના પડતા હોય તો પડો, આ બધું કરો. પણ આના સાથે સાથે કોશિશ એ વસ્તુની હોય કે ગુનાહ ન થઈ જાય મારાથી. કારણ કે ગુનાહ બહુ ખતરનાક વસ્તુ છે. ગુનાહ ઇન્સાનના ઈમાન માટે બહુ મોટો ખતરો છે. આપણે એમ વિચારે છે કે હું ઈબાદત કરતી રહીશ અને એક તરફ ગુનાહ પણ કરતી રહીશ તો મારી ઈબાદત છે ને એ ગુનાહોને માફ કરાવી દેશે. આપણે એમ વિચારીએ હું મજલિસો કરીશ, મારી મજલિસો મારા ગુનાહોને માફ કરાવી દેશે. હું હુસૈનના નામ પર ખર્ચો કરીશ, મારા હુસૈનના નામ પર ખર્ચો કરેલો મારા ગુનાહોને ઢાંકી દેશે. એવું નથી. મોલાએ કાયનાતના જમાનામાં એવું વાક્યો કહી દઉં તાકી મારી વાત તમારા સામે વધારે ક્લિયર થઈ જાય. મોલા અલીનો જમાનો છે, બહુ જલ્દી જલ્દી મોલા રસ્તામાં જઈને જોઈ છે એક માણસ ને, આગળ છે એક માણસ. મોલા જોઈ છે કે એ માણસ એક દુકાનથી, રોટલીની દુકાનથી બે રોટલી ચોરાઈ લે છે. ચૂપચાપ બે રોટલી લઈ લે છે. દુકાનવાળાને ખબર નથી પડતી. હવે ઈમામને બહુ મોબાઈલ આવે છે, રોટલી ચોરાવે છે. પછી આગળ જાય છે મોલા, એની પાછળ પાછળ જઈને જોવે છે ઈમામ કે એણે આ બે રોટલી એક ફકીરને આપી દીધી, સરખો કરી દીધો. કોઈ ભૂખ્યું બેઠું તો ફકીર એને બે રોટલી આપી દીધી. હવે તો ઈમામને ઓર નવાઈ લાગી. પહેલાં રોટલી ચોરાવે છે અને હવે શું કરે છે, ચોરેલી રોટલીને સદકામાં આપે છે. તો ઇમામે એને પકડ્યો. ઇમામે એને કહે છે શું કરે છે તું? આ તું પહેલા ચોરી કરે છે પછી તું સદકો કરે છે. તો ઇમામને એ કેલ્ક્યુલેશન સમજાવે છે. ઇમામને કહે છે કે મોલા અલ્લાહે કીધું છે એક નેકીનું હું 10 આપીશ તમને. હા, અલ્લાહે કીધું છે ને તમે એક નેકી કરશો તો તમને 10 મળશે. તો મોલા મેં બે નેકી કરીને બે રોટલી આપી તો મને કેટલી નેકી મળી? 20 નેકી મળી ગઈ. પણ મોલા મેં ગુના કેટલા કર્યા? ગુના તો બે જ કર્યા છે. તો મોલા એ 20 નેકીમાંથી હું બે ગુના કાઢી નાખું તો મારા પાસે હજી 18 નેકીઓ તો છે મોલા. ઇમામ અલ-ઇસ્લામ એને કહે છે કે આ તારું કેલ્ક્યુલેશન છે. આપણે બી આવું વિચારીએ છીએ, બધા મોઢા પર સ્માઈલ છે કે કેવો બેવકૂફ છે. પણ હું તમને હમણાં સમજાવું, આવું કેલ્ક્યુલેશન આપણું બી છે, આજે બી છે આવું કેલ્ક્યુલેશન. ગુનાથી નથી બચતા આપણે. તો ઇમામે સમજાવ્યું છે કે મને 18 નેકી હજી મારા પાસે રહી ગઈ. ઈમાન અલૈહિસ્સલામ કુરાન મજીદની આયતની તલાવત કરે છે, ઇન્નમા યતકબ્બલ અલ્લાહુ મિનલ મુત્તકીન. ઈમાન કે છે કુરાનમાં ખુદા કહે છે કે બેશક નેકી હું ફકત અને ફકત એવા લોકોને કબૂલ કરું છું જે તકવા વાળા હોય છે. તકવા એટલે જે ગુનાથી બચે છે. આપણે એમ કહીએ કે હું ગુના પણ કરું ને નેકી પણ કરું તો મારી નેકી ગુનાઓને છુપાઈ રહેશે, મુમકિન નથી. કહું તમને આજના જમાનામાં પણ આજે છે. આજે કોઈ એમ કે, આજે બહુ જોયું છે આવું, હરામ રિસ્ક કમાય, કરોડો કમાય, કરોડો રૂપિયા હરામમાં મળે, બરાબર. પછી એમ કે આ કરોડો જે મળ્યા છે મને હરામથી, એને હું લાખો પૈસાને હુસૈનની અઝાદારીમાં વાપરું એટલે મારા પૈસા પાક થઈ જાય. એ આપણે એમ વિચારીએ છીએ કે હુસૈનના નામ પર વાપર્યું તો એ જે મેં હરામથી કમાયું એ બધું ખુદા માફ કરી દેશે. આ નથી, કેલ્ક્યુલેશન આપણું સહી નથી. પરવરદિગારે આલમ કહે છે કે હું નેકી ફકત એવા માણસની કબૂલ કરીશ કે જે ગુનાહોથી બચીને નેકી કરતો હશે. એક તરફ નેકીઓ પર નેકીઓ, ઝિયારત પર ઝિયારત, હજ પર હજ, ઉમરા, બધું છે મારા અમલમાં. પણ બીજી તરફ મારી જિંદગીની ઓપોઝિટ સાઈડ જોઉં તો જૂઠ કે મારી જિંદગીમાં, ગીબત પણ મારી જિંદગીમાં, મા બાપની નાફરમાની મારી જિંદગીમાં, લોકોના દિલ દુખાવું મારી જિંદગીમાં, પરદાની બેહુરમતી કરી મારી જિંદગીમાં, હરામ રિસ્ક ખાવું મારી જિંદગીમાં, અને પછી હું કહું કે હું તો આટલે ઝિયારત જઈ આવી, હું તો આટલા હજ કરી આવી આવી, તો આ બધું, આ જેટલી નેકીઓ છે આપણા ગુના એ નેકીઓને બાળી નાખે છે. બહુ મશહૂર વાક્ય છે ને રસૂલલ્લાહનો, રસૂલલ્લાહ કહે છે ને કે તમે એક વખત સુભાનલ્લાહ કહેશો તો જન્નતમાં તમારું એક ઝાડ ઉગશે. તો સાહેબ તો ખુશ થઈ ગયા, યા રસૂલલ્લાહ, ઓહો અમારા તો મોટા મોટા બાગ બની ગયા. તો રસૂલલ્લાહ શું કહે છે, એ આગથી ડરો કે જે તમે અહીંયાથી મોકલો છો જે તમારા દરખતોને બાળી નાખે છે. તો એ લોકો કહે છે યા રસૂલલ્લાહ એવી કઈ આગ છે? ત્યારે રસૂલલ્લાહ કહે છે ગુનાહની આગ. તમે દરખતો વાવ્યું, દરખતો ઉગાવ્યું નેકી કરીને, પણ જે ગુનાહ મોકલ્યો ને એ ગુનાહ તમારા દરખતને બાળી નાખશે. તો આ બહુ જરૂરી છે આપણા દોરમાં કે ગુનાહથી બચો મારી માઓ ને મારી બહેનો, ખાસ કરીને મારી નવજવાન દીકરીઓને કહું છું, ગુનાહથી પરહેજ કરો. જ્યારે ઇન્સાન ગુનાથી પરહેજ કરે છે ને તો અલ્લાહ એની રૂહને તાકાત આપે છે, એના ઈમાનને મજબૂત બનાવે છે. તમે જોજો, કોઈ દિવસ તમારી જિંદગીમાં એવો આવતો હશે, બધાની જિંદગીમાં આ એક્સપિરિયન્સ બધાને થયો હશે, ક્યારેક કોઈ એવો ગુનાહ થઈ જાય ને આપણાથી, પછી ઇબાદતની લજ્જત નથી રહેતી આપણા પાસે. ઘણી વખત ઘણા કે આજે તો નમાઝ પડવામાં મોડું કરી નાખ્યું, દિલ નહોતું થતું, વિચાર કરીને યાદ આવે હા આ ગુના કર્યો હતો આજે, એટલે નમાઝની લજ્જત ખતમ થઈ ગઈ. ગુના જે છે ને તૌફીકાત ઘટાડે છે, ઈમાન ઘટાડે છે, ઈમાનમાં કમઝોરી લાવે છે ગુના. એક બહુ જ ખૂબસૂરત વાક્ય છે રજબ અલી ખૈયાતનો, એ વાક્ય હું તમને કહીશ. આપણને મહેસૂસ થશે કે જ્યારે ઇન્સાન ગુનાહથી બચે છે ને તો એના ઈમાનમાં કેવી રીતે મજબૂતી. આપણો ટોપિક છે ને કે આ જમાનામાં આપણે આપણા ઈમાનને કેવી રીતે સલામત રાખીએ. આ બહુ જ ખૂબસૂરત વાક્ય છે રજબ અલી ખૈયાત. પહેલાં તો હું કહી દઉં કે રજબ અલી ખૈયાત કોણ છે. રજબ અલી ખૈયાત શહેરે ઈરાનના બહુ જ મોટા આરિફ છે. આ કોઈ આયતુલ્લાહ નથી, કોઈ આલિમ નથી, કોઈ મોલાના નથી, કોઈ આગા નથી, એક આરિફ માણસ હતા. આરિફ એટલે અલ્લાહની મારફતમાં એટલા બલદ હતા કે રજબ અલી ખૈયાતને ઘણી વખત અલ્લાહ તરફથી ઘણા બધા ઇન્ટ્યુશન્સ પણ થતા હતા. ઘણું એવું ઇલ્મ એની પાસે આવી જતું હતું કે સામેવાળો જ્યારે આવીને એના પ્રોબ્લેમ કહે તો એ બતાવી દેતા હતા કે તે આ કર્યું એટલે તારે જિંદગીમાં આ મુસીબત આવી. એક નાનકડો દાખલો આપું એમની મહાનતા સમજવા માટે કે રજબ અલી ખૈયાર કેટલી અઝીમ વ્યક્તિનું નામ છે. ખૈયાર એટલે શું? ટેલર. અરબીમાં ટેલર, ટેલર સમજો છો? કપડાં સીવે. દરજી, દરજી સમજો છો? હા. એને ફારસીમાં દરજીને ખૈયાત કહેવામાં આવે છે. રજબ અલી એક ટેલર હતા, એક દરજી હતા. મોટા મોટા આલિમો ઈરાનના એના પાસે પોતાની આવાજ સિવરાવા આવતા. અગર કેતા રચવલી કે મારા પાસે બહુ કામ છે અત્યારે હું નહીં સીવી શકું, તો એ ઓલમાં કહેતા હતા કે નહીં અમને તમારા પાસે જ સીવડાવ્યું છે, અમે બીજા કોઈ પાસે નહીં જઈ, અમે વાટ જોશું, જ્યારે તમે ફ્રી થઈ જાઓ તો અમને અમારી અબા સીવી દેજો. એક જ વાક્ય એનો પહેલા, પછી હું જે મેઇન વાક્ય કહેવા છું કે રજબલી ખૈયા કેટલી મહાન વ્યક્તિ હતા. એક માણસ કે છે કે હું જોબ કરતો હતો, ઓફિસમાં મારી જોબ હતી. એક દિવસ મારા બોસે આવીને મને કીધું કે ફલાણી ફાઇલ મને સેટરડે ના સવારે મારા ટેબલ પર જોઈએ. સેટરડે સમજો છો, સેટરડે ફાઇલ, કોઈ ફાઇલ હશે ઓફિસની, શનિવાર સવારે મને આ ફાઇલ મારા ટેબલ પર જોઈએ છે. હવે ઓલો માણસ કહે છે કે હું ફાઇલ ગોતવા લાગ્યો, ગોતતા ગોતતા મને ખ્યાલ આવ્યો કે ફાઇલ નથી મળી ગઈ. આખી ઓફિસ છાન મારી, બધું જ કરી લીધું, ફાઇલ નથી મળી ગઈ. પરેશાન, નોકરી જતી રહે, નોકરીનો સવાલ હતો. એટલું ગોતે છે, એટલું ગોતે છે, નથી મળતી, નથી મળતી. એટલું પરેશાન, પરેશાની ના હાલતમાં એ રજબલી પાસે ગયા. રજબલી પાસે જાય છે, રજબલી ખૈયાત ને કહે છે કે આગા શું કરું, ફાઇલ ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ, કેમ નથી મળતી, સમજ નથી પડતી. રજબલી ખૈયાત બે મિનિટ વિચાર કરીને કહે છે, તારી ફાઇલ તને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તું તારી બેવા બહેનને રાજી નહીં કરી દે. તે તારી બેવા બહેન સાથે જે રિશ્તો તોડી નાખ્યો છે ને, એની આધારે દુનિયામાં સજા મળી ગઈ છે. આખરતની સજા તો બાકી જ હોય છે કતે રહેમ કરવા વાળા માટે, પણ આ દુનિયાની સજા છે. તારી મુસીબતનું કારણ આ છે. રજબલી જ્યારે એ વાત સાંભળે છે, તરત જ પોતે બજારમાં જાય છે, ફળ લે છે, ગિફ્ટ લે છે, પોતાની બેવા બહેનના ઘરે જાય છે, દરવાજો ખટખટાવે છે અને પોતાની બહેનને રાજી કરે છે, ગિફ્ટ આપે છે, બચ્ચાઓને ફળ આપે છે. અને બેન ને જયારે રાજી કરે છે ને, બેન કહે છે, બેન તું મને માફ કરી દે, બેન મારાથી આ ભૂલ થઈ ગઈ. બેન કહે છે, ખબર છે ને ભાઈ ને બેનનો રિશ્તો બહુ અજીબ હોય, બેન તરત માફ કરી દે છે, ઠીક છે ભાઈ તારાથી ભૂલ થઈ ગઈ, મેં તને માફ કરી દીધી, પણ ભાઈ હવે ફરીથી આવું ના કરતો કે જે હા બેન નહીં કરું. એ માણસ કહે છે, બસ હું મારી બેન ને રાજી કરીને બીજા દિવસે જયારે ઓફિસ ગયો, હું શું જોઉં છું કે મારા ટેબલમાં નીચે ડ્રોવર જે હતું એની અંદર જ ફાઇલ પડી હતી, બિલકુલ સામે હતી ને આટલા દિવસથી ગોતો તો મને મના મળી. આ રજબની ખયાતની મારફતની મંઝિલ હતી કે કોઈ એને પૂછવા આવતું તો એની જિંદગી બયાન કરી દેતા હતા કે તારી જિંદગીમાં આ આ છે એટલે તને આ પ્રોબ્લેમ થઈ રહ્યું છે. આ રજબની ખયાત, એ કે છે રજબની ખયાત કે હું કેવી રીતે આ મંઝિલ પર કેવી રીતે પહોંચ્યો, આટલું મજબૂત ઈમાન ક્યાંથી આવ્યું મારા પાસે, મને આ નફ્સની તાકાત ક્યાંથી મળી, આટલું સ્ટ્રોંગ ઈમાન ક્યાંથી આવ્યું. બહુ ધ્યાનથી સાંભળજો, ખાસ કરીને નવજવાન માટે. રજબલી ખૈયાત કહે છે, મારી જવાનીનો આનંદ હતો, હું જવાન હતો, એવા સમયે મારી ફૂઈની દીકરી અથવા મારી કોઈ કઝિન, એક મારી કઝિન હતી જે મારી ઉંમરની હતી, મારા જ ઉંમરની મારી કઝિન હતી, મારા ઘરની પાસે રહેતા હતા મારા રિશ્તેદાર, અને એ લોકો વારંવાર મારા ઘરે આવતા હતા. જો આપણો મઝહબ કેટલો મીઠો છે, આપણો મઝહબ એટલો સારો છે ને, એટલા જ માટે આપણા મઝહબે મર્દ અને ઔરતની વચ્ચે એક દૂરી મેન્ટેન કરી છે. તાકે ઈશાલા આગળ જઈને આ વધારે ખુલાસાથી વાત કરીશ પછી જ્યારે મોકો આવશે ત્યારે, કે અલ્લાહે નાનપણથી 9 વર્ષની છોકરીને કહી દીધું કે તારે ના મહેરમથી દૂર રહેવાનું છે, તારા કઝિન્સથી દૂર રહેવા. આપણે ચાચાનો દીકરો છે, નહીં તો મામાનો દીકરો છે, નહીં તો મારો ભાઈ છે, પણ આ ભાઈ ભાઈ પછી બહુ ભાઈ ભાઈ ને બધું થાય પછી પ્રોબ્લેમ્સ વધે. પહેલું સ્ટેપ આ છે, જો શેતાન ડાયરેક્ટ ઝિના તરફ નથી લઈ જતો ક્યારે, બહુ હોશિયાર છે શેતાન, આપણે ઉતાવળ કરીએ છીએ ઘણી વખત, શેતાન ક્યારે ઉતાવળ નથી કરતો. શેતાન પહેલા આ તરફ લાગે છે આપણને, છોકરા છોકરીને આમ પાસે કરે છે. રજબલી ખૈયાત કે છે, એ મારે ફેમિલી મેમ્બર હતા, એ લોકો મારા ઘરે અવારનવાર આવતા જતા હતા, મારી હમ ઉમર હતી, છોકરી મારી કઝિન મારા ઘરે આવતી, અને એના વારંવાર મારા ત્યાં આવવાના કારણે એ મારાથી મોહબ્બત કરવા લાગી. એના દિલમાં મારા માટે એક ફીલિંગ આવી ગઈ, એટ્રેક્શન આવી ગયું. રજવની ખૈયા કે જે મને ખ્યાલ આપતા, એ જે રીતે મારા ઘરે આવતી, એના જેસ્ચર, એની ઓલા પરથી મને ખબર પડી ગઈ કે આના દિલમાં શેતાન સવાર થઈ ગયો છે. રજવની ખૈયા કે છે કે જ્યારે મારા ઘરે આવતી હું શું કરતો, ઘર છોડીને બહાર જતો રહેતો, કંઈ પણ બહાનું બનાવતો, આમ છે, આમ કામ છે, આમ કામ છે, એટલે હું નીકળી જતો ત્યાંથી. એટલે હું ઈચ્છતો હતો કે આ આગળ આનો મરહલો, કઈ આગળ કોઈ બીજું રિઝલ્ટ ના આવે એટલે હું દૂર થઈ જતો હતો. હવે રજવની ખૈયા કે છે મારી તો પૂરી કોશિશ હતી, પણ એ છોકરી ધીરે ધીરે આગળ વધતી ગઈ, એના દિલમાં મારા માટે એટ્રેક્શન વધતું ગયું. ત્યાં સુધી કે એક દિવસ આવ્યો કે જ્યારે હું ઘરમાં એકલો હતો. રજવની ખૈયા કે છે એકલો હતો, કોઈ નહોતું ઘરમાં. હવે એ છોકરી મારા ઘરે આવી, મારી કઝિન, ઘર ખડખડાવે છે, મને કહે છે કે હું ન્યાઝ લઈને આવી છું. મેં કીધું મૂકી, હું મને કહી દઉં, હું મૂકી દઈશ. એને ખબર પડી કે રજવની ખૈયા ઘરમાં એકલા છે, એટલે ઘરની અંદર એકદમ જ ઘૂસી જાય છે કે બહુ ગરમ છે, આમ છે, આમ છે કરીને અંદર આવી જાય છે. જ્યારે અંદર આવે છે એટલે હવે રજવની ખૈયા કહે છે બિલકુલ જનાબ યુસુફ અને જનાબ ઝુલેખાનું જે વાક્ય છે બિલકુલ સેમ મારી પાછળ પાછળ છે. હું જે મારી જાતને બચાવવા ઈચ્છું છું એ મારી પાછળ પાછળ આવી રહી છે, મને દાવત આપી રહી છે ગુનાહ, મને ગુનાહ માટે બોલાવી રહી છે, એના પર શેતાન સવાર છે. રજવની ખૈયા કહે છે કોઈ રસ્તો ન હતો ઘરમાંથી બહાર નીકળવાનો, પોતાની જાતને બચાવવાનો, ઘરમાં કોઈ નહોતું. ત્યાં સુધી રજવની ખૈયા કહે છે મારી જાતને બચાવતો બચાવતો હું સીડી ચડી ગયો, સીડી એસ્કેલે ચડીને હું છત પર જતો રહ્યો. મારા ઘરની જે છત હતી એના પર હું પહોંચી ગયો. હવે જ્યારે છત પર પહોંચી ગયો તો હવે બે રસ્તા હતા, પાછળ જોઉં છું તો ગુનાહ છે, શેતાનનો આટલો મોટો હરકો છે, શેતાની જ સવાર થઈ છે, આગળ જોઉં છું તો એટલી ઊંચાઈ પર ઊભો છું, છત એટલી ઊંચી હતી. જ્યારે હું જોયું તો મને થયું કે જો અહીંયાથી હું નીચે કૂદ્યો તો મારા જિસ્મની એક પણ હડ્ડી સલામત નહીં રહી શકે, એક પણ મારા જિસ્મની હડ્ડી બાકી નહીં રહી શકે, બધી તૂટી જશે, એટલી ઊંચાઈ પર હતો. રજવની ખૈયા કે છે શું કરતો, બસ મેં મારા નફ્સને એટલો બધો પકડીને રાખ્યો. મેં કીધું નહીં, કંઈ પણ થઈ જાય ગુનાહ તો નથી જ કર્યો. રજવની ખૈયા કે છે અલ્લાહની મોહબ્બતમાં મારા નફ્સની સામે જેહાદ કરતા મેં છત પરથી કૂદકો માર્યો, છત પરથી હું કૂદી જઉં છું. રજવની ખૈયા કે છે જ્યારે હું છત પરથી કૂદું છું, જમીન પર જ્યારે આવું છું હું, જમીન પર પડતા પડતા મને મહેસૂસ થાય છે કે હું કોઈને હાથમાં છું, કોઈએ મને ઉપાડેલો છે. ત્યાં સુધી કે જ્યારે હું જમીન પર પડ્યો મારી હડ્ડી તૂટવાની તો વાત બહુ દૂર, મારા કપડાં પણ મેળા ના થયા. રજવની ખૈયા કે છે જિંદગીની આટલી મોટી જ્યારે મેં કુરબાની આપી, ખુદાએ પણ મને રૂહની ઈમાનની તાકાત નસીબ કરી. શું કર્યું? ગુનાહથી બચવા માટે મહેનત કરી. આસાન નથી, ગુનાહથી બચવું બહુ મુશ્કેલ હોય છે, બહુ મુશ્કેલ. આપણા સામે વેસ્ટર્ન કલ્ચર હોય, આપણે જોતા હોય બધી છોકરીઓ ફાઇન તૈયાર થઈને પોતાના મેકઅપની નુમાઇશ કરીને, પોતાની ખૂબસુરતીની નુમાઇશ કરીને બહાર નીકળતા હોય. આપણને એમ થાય કે આપણે પણ કરીએ, નફ્સ તો બહુ બધું કહેશે. આપણે આપણા નફ્સનું બધું થોડી માનવાનું છે, નહીં, નફ્સનું બધું જ માનશું તો આપણે ક્યાંય નાની રહીએ. હંમેશા પોતાના નફ્સની સાથે જેહાદ કરવો પડશે. બહુ મુશ્કેલ છે પણ કરવો પડશે. તમને એક વાત કહી દઉં, કોઈ સાહેબની જિંદગીનો એક વાક્ય છે, બહુ નાનો છે, ખાલી હું વાત તમને ખ્યાલ આવે. કોઈ સાહેબનો એક દોસ્ત એમના ઘરે જમવા આવ્યો, દાવત આપી એમણે. એમણે કીધું કે તમે દાવતમાં આવજો. હવે જ્યારે એ દાવતમાં આવે છે તો એ શહેરે ઈરાનનું બેસ્ટ ખાવાનું હોય ને, હર શહેરનું એક સ્પેશિયલ ડિશ હોય દરેક જગ્યાએ. તો કોઈ સાહેબ એ સ્પેશિયલ ડિશ બનાવવા આવી હતી પોતાના દોસ્ત માટે. સુખરો લાગે છે, ટેબલ લાગે છે, ખાવાનો ટાઈમ થાય છે, કોઈ સાહેબ પણ બેઠા છે ને દોસ્ત પણ બેઠો છે. હવે દોસ્ત જમી રહ્યો છે, કોઈ સાહેબ પણ જમી રહ્યા છે. જમતા જમતા દોસ્ત મહેસૂસ કરે છે કે આવા કોઈ આ સ્પેશિયલ ડિશ નથી ખાઈ રહ્યા. એમને પૂછ્યું કે કેમ નથી ખાતા, તમને નથી ભાવતી? આવા કોઈ કે છે મને બહુ પસંદ છે, બહુ ભાવે છે મને, તો પછી કેમ નથી ખાતા? આવા કોઈ કે છે અત્યારે હું મારા નફ્સને મારી રહ્યો છું, મારા નફ્સને મારી રહ્યો છું, મારો નફ્સ મને કે છે ખા, મારો નફ્સ મને કહે છે નહીં કરવું. આપણા ઓલમાં હલાલ વસ્તુઓ માટે પોતાના નફ્સને મારતા હતા કે જો હું હલાલમાં મારીશ તો હરામમાંથી મને કોઈ દિવસ હુકમ નહીં આપે. કેટલા ઓલમાં એવું કરતા હતા, ચાયનો ટાઈમ થાય ચાય નહોતા પીતા, કે મારા નફ્સની આદત ના થવી જોઈએ કે હું જે માંગુ એ મને બધું જ મળી જાય. નહીં, ક્યારેક ક્યારેક મારા નફ્સને એની માંગેલી વસ્તુ ના આપું, નહીં મળે તો બીજી વખત હરામ કામ માટે મને હુકમ નહીં કરે. હલાલ જ્યારે હું નથી માનતો તો હરામ માટે મને હુકમ નહીં કરે. પછી પોતાના નફ્સને મજબૂત બનાવો, ગુનાહથી બચો. બહુ સામે આવશે ગુનાઓ, હરામ રિસ્ક સામે આવશે, હરામ ખાવાના સામે આવશે, એવા એવા લઝીઝ ખાવાના આવશે. પણ જ્યારે જોઈએ કે હરામ છે નહીં, એટલું મજબૂત બનાવો, દિલ નહીં ખાવ, હરામ છે, મારા નફ્સને નુકસાન છે, હું નહીં ખાવા. દરેકે દરેક વસ્તુ આ દુનિયાની રંગીનીઓ આપણને ખેંચશે પોતાની તરફ. આપણે આપણા ઈમાનની મજબૂતી ઈચ્છતા હોય તો આપણા નફ્સની બધી જ વાત નથી માનવાની, આપણે એની મુખાલફત કરતા શીખીએ, એને આપણે એની મુખાલફત કરી એની વાતને કાપતા શીખીએ. એના માટે હું તમને બે ત્રણ રસ્તા બતાવું છું કે ગુનાથી બચવા માટે શું કરવું જોઈએ, આપણે શું કરીએ કે આપણે ગુનાથી બચી જઈએ. આ ઓલમાનો રિસર્ચ છે, ઓલમાએ આપણને આ રસ્તા બતાવ્યા છે જે હું તમારી સાથે શેર કરું છું. સૌથી પહેલો રસ્તો ગુનાથી બચવા માટે, જ્યારે પણ આપણા સામે ગુના આવે તો કેવી રીતે બચાય, સૌથી પહેલી વસ્તુ ઓલમા કહે છે કે જો ગુનાથી બચવું હોય તો પહેલો સ્ટેપ એ છે કે જ્યાં પણ ગુના થઈ જવાના ઇમકાન હોય એવી જગ્યાએ જાવ જ નહીં. મને એમ હોય કે હું આ જગ્યાએ જઈશ તો હું ગુનામાં મુલવિસ થઈ જઈશ, એવી જગ્યાએ કદમ ના રાખો. બહુ આસાન દાખલો આપી દઉં આપણી યંગ જનરેશન માટે. આપણા આપણા બચ્ચાઓ જે છે યુનિવર્સિટીઝમાં હોય, સ્કૂલ્સમાં હોય, ફ્રેન્ડ્સ પાર્ટી કરતા હોય, ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય. હવે મને ખબર જ છે કે જે ફ્રેન્ડ્સની પાર્ટી છે એ લોકો બધા મુશ્રિક છે, કોઈ કાફિર છે. હવે ખબર છે કે એ લોકોની પાર્ટીઝમાં ખાવાનું પણ હરામ હશે, મારા લાયક ખાવાનું નહીં હોય. તો બહેતર છે કે ત્યાં ગયા પછી હું એમ કહું કે હા અહીંયા તો હરામ ખાવાનું છે ને આમ છે ને આમ છે, બહેતર છે કે હું એની પાર્ટીઝમાં જઉં જ નહીં. ના ગઈ, શું ફરક પડી ગયો? પાર્ટીમાં ના ગઈ તો શું ફરક પડશે? કઈ નહીં, એ પાર્ટી અટેન્ડ ના કરી, એન્જોયમેન્ટ ના કર્યું, ફન ના કર્યું, મારા ગુના તો બચી ગયા ને. કોઈ શાદી છે એવી, એવી શાદી મને ખબર છે કે અહીંયા અહીંયા શાદી છે ત્યાં બેપરદગી હશે, મિક્સ ગેધરિંગ હશે, મર્દ મર્દ અને ઓરત સાથે હશે, ખાવામાં પણ બધું ડાઉટફુલ હશે. શું જરૂર છે આપણે એવી શાદીમાં જવાની? ના જઈએ એવી શાદી. ગયા પછી આપણે કહીએ કે હરામ ખાધું ને ત્યાં તો મ્યુઝિક પણ હતું ને ત્યાં તો બેપરદગી પણ હતી ને ના મહેરમ અને મહેરમ સાથે હતા, મર્દ અને ઓરત સાથે બેઠા હતા, બધું એમ જ હતું. ઘરે આવીને પછી જીવ બાળીએ, ઘરે આવીને પછી આપણે બડાપો નીકાળીએ, એની કરતાં બહેતર છે જો આપણને ખબર હોય કે આ જગ્યાએ ગુના થઈ જશે તો એવી જગ્યાએ કદમ ના રાખો. હવે મારું કામ મેં તમને કીધું ને ફોર્મ્યુલા બતાવવાનું છે, અપ્લાય તમારે કરવાનું છે જિંદગીમાં. જ્યાં પણ તમને એમ લાગે કે અહીંયા જઈશ ગુના થવાના જ છે, ના જાઓ. કોઈ અહીંયા દાખલા તરીકે ક્યાંક આપણા આપણા ફ્રેન્ડ્સ ભેગા થયા છે, બેઠા છે બધા, મને ખબર છે કે ત્યાં ગીબત થઈ રહી છે, વાતો થઈ રહી છે ફલાણાની, ઓલાના દીકરાને આમ ને ઓલીની દીકરી આમ. આપણે શું કરીએ છીએ? આપણે સામેથી છે, હા વાત તો સાચી છે, મેં પણ સાંભળ્યું તો આવું છે, હા. આપણે કંઈ આપણે આપણે પણ કંઈક આપણું પણ એમાં કંઈક કોન્ટ્રીબ્યુશન હોય કે મને પણ ખબર છે. આપણે લોકો ગાંડા ના સમજે કે આને કંઈ ખબર નથી પડતી, નહીં. શું જરૂર છે આપણે એવી મહેફિલમાં જવાની કે જ્યાં ગીબત થઈ જ રહી છે? મને ખબર છે આ ગ્રુપ બેસીને કોઈની વાતો કરી રહ્યું છે, ના જા ના પગમું કોઈ જગ્યાએ. પોતાની જાતને એ જગ્યાએથી દૂર રાખો. જવું પછી ગીબત સાંભળવું ને પછી ગીબત કરવી પડે એની કરતાં બહેતર છે કે હું દૂર રહું. આ પહેલો રસ્તો, ઇન્શાલ્લાહ મને ઉમ્મીદ છે કે આ રસ્તાને તમે તમારી લાઈફમાં અપ્લાય કરશો. જ્યાં તમને લાગે કે ગુનાહના મોકા છે તો એવી જગ્યાએથી પોતાની જાતને દૂર રાખો. આ પહેલો રસ્તો. બીજો રસ્તો એમાં કહે છે કે જ્યાં તમે હવે અમુક જગ્યા જે તમે કીધું કે ખબર હતી કે અહીંયા ગુના છે, અમુક જગ્યા આપણને ખબર જ ના હોય કે અહીંયા ગુના થઈ જશે. દાખલા તરીકે અમે બધા બેઠા હતા આપણે, અને બેઠા બેઠા બીજી વાત ચાલતી હતી. એ બીજી વાત ચાલતા ચાલતા કોઈની વાત શરૂ થઈ ગઈ, ગીબત શરૂ થઈ ગઈ. પહેલા તો એમ જ વાત થતી હતી, આમ પ્રોગ્રામ છે ને આમ છે ને આમ છે. એ દોરાન કોઈની વાત ચાલુ થઈ ગઈ. હવે ઓલમાં કે છે, જ્યારે આવી સિચ્યુએશન આવે કે ખબર ન હતી કે ગુના થશે અને તમે ત્યાં મોજૂદ હો, તો ઓલમાં કે છે જેવું ગુના સ્ટાર્ટ થાય પોતાની જાતને એ જ વખતે એ ગુનાથી દૂર કરી લેજો. નહીં તો એક વખત જો શેતાન તમને એમાં મુલવિસ કરી દેશે તો પછી તમે ફસાતા જશો. હવે એક જણાએ વાત કરી, હું પણ કરીશ, ઓલું પણ કરશે, હવે બહાર નહીં નીકળી શકું. હવે એ મહેફિલમાં એ લોકોની વચ્ચે જ્યાં ગુના ચાલુ થઈ ગયો ત્યાં હું પછી એમ જ ગુના પર ગુના કરતી જઈશ. જેવું મને ખ્યાલ આવે કે ગુના શરૂ થઈ રહ્યા છે હું મારી જાતને અલગ કરી દઉં. દાખલા તરીકે ફોન, મેં કોઈનો ફોન માંગ્યો, સલામ કરી, એને મને સલામનો જવાબ આપ્યો, મારું કામ જે હતું મેં કરી દીધું, પછી એને વાત શરૂ કરી કે બેન તને ખબર છે જો આના ઘરમાં તો આમ થઈ ગયો. હવે આપણે શું, હા એવું છે? નહીં, જેવું મને કહે કે આના ત્યાં આમ છે, હું કહું કે બેન જો મને ફલાણું કામ યાદ આવી ગયું છે, મારા ઘરે કોઈ આવ્યું છે, આમ છે, મારો ફોન આવ્યો છે, બીજો સોરી હું મૂકું છું. ફોન મૂકીને આપણે વાત ખતમ કરી દઈએ. આ બીજો રસ્તો, જ્યાં ગુનાના શરૂઆત હોય ત્યાં છે ત્યાંથી જ આપણે શેતાનને હરાવી દઈએ. આ બીજો રસ્તો ગુનાથી બચવાનો. ને ત્રીજો અને બહુ જ મુજરબ લોકોએ આઝમાઈને જોયું છે, ત્રીજો છે, ઓલમાં કહે છે કે તમારા સામે જ્યારે ગુના બહુ શોભિતા બનીને આવે, તમારું દિલ કરે કે હું આ ગુના કરી લઉં, ઓલમાં કહે છે એ વખતે તવસ્સુલ કામ આવશે. તવસ્સુલ કોનાથી? ઓલમાં કહે છે મલાઇકાનાથી તવસ્સુલ કરો. બહુ ખૂબ જ મુજરબ છે. જેટલા લોકોએ આના પર અમલ કર્યો છે ને એ લોકો મહેસૂસ કરે છે કે જ્યારે અમારા સામે ગુના આવે ને અને અમે મોલાને કહે મોલા હું નથી ઈચ્છતી કે મારાથી આ ગુના થઈ જાય, એમાં તમે મારી મદદ કરો. ઓલમાં કહે છે કે જ્યારે આપણને પ્રોબ્લેમ્સ હોય છે, દુનિયામાં મુસીબત હોય છે, તો આપણે મુશ્કેલ કુશાને બોલાવીએ છીએ ને, અલીને બોલાવીએ છીએ. તો દુનિયાની મુશ્કેલ કુશાઈ માટે અલીને બોલાવો છો તો આ તો આખરતની મુસીબત છે ગુના. કેમ અલીને નથી બોલાવતા? બોલાવો અલીને, કો યા અલી મદદ, મોલા મને નથી કરી બેપરદગી, મોલા મને નથી જવું આવી જગ્યાએ, પણ મારું દિલ ચાહે છે, મોલા મારા દિલને સમજાવો, મારા દિલને સંભાળો, મોલા મારી મદદ કરો, હું ગુનાહ કરવા નથી ઈચ્છતી મોલા. હરામ આવ્યું છે, કોઈની લજ્જત ભરી નિગાહો આવેલી છે, હરામ નિગાહ દિલ, કોઈ પણ દિલ થાય છે, પોતાના દિલને કહો મોલા મને આ ગુનાહ નથી કરવો, મોલા તમે મારી મદદ કરજો. તમે જોજો કેવું ઇમામ અલી તમારી મદદ કરે છે, કેવું દિલ આપણું જે છે એ સંભાળી જશે, કેવું આપણું દિલ જે છે એ તાકાત પર આવી જશે. આ ત્રણ પોઈન્ટ્સ છે. ઇન્શાઅલ્લાહ મારી ન્યૂ જનરેશન ખાસ કરીને માઓ પણ પોતાના બચ્ચોને શીખવાડે કે ગુનાથી બચવું હોય તો આ ત્રણ પોઈન્ટ્સનો સહારો લઈએ અને ગુનાથી બચવા માટે મહેનત કરવી પડશે. એ તો આપણું ઈમાન ખતરામાં છે. ગુના આપણા ઈમાનને કમઝોર બનાવે છે, આપણા દિલને કમઝોર બનાવે છે, આપણા ઈમાનને ડગમગાવે છે. આપણું જેટલી મહેનત આપણે ઈબાદતો માટે કરીએ છીએ ને, એટલી જ મહેનત હવે આપણે આપણા ગુનાહોથી બચવા માટે કરવાની છે. આ તાલીમાન છે, ગુનાહોથી બચો અને પોતાની જિંદગીને આબાદ કરો. ઓળખવા છતાં એના કત્લ પર તૈયાર થઈ ગયા છે. એ ગુના આપણે જોયો હતો ને, મેં શબીબ ને રબી નો તમને વાક્યો કીધો હતો કદાચ પહેલી કે બીજી મજલિસમાં. શું હતું? દુનિયાની મોહબ્બત. એટલે આગળ પણ આવશે. કરબલાથી જ આપણે દર્શ લેશું કે આ કેમ ઈમાન ગયા કરબલામાં. આ ગુનાહ હતા, જે ગુનાહના કારણે એ લોકોના ઈમાન એટલા કમઝોર થઈ ગયા, દિલ એટલા નબળા પડી ગયા કે ફરઝંદે ફાતિમા ઝહરાના કત્લ માટે એક સાહબો થઈ જાય એટલે કયામત છે ને અઝીઝો. ઓળખવા છતાં હુસૈન ના કત્લ પર તૈયાર થઈ ગયા. આ ગુનાનું જોર હતું, ગુનાની તાકાત હતી કે જે લોકોને આટલે મોટી કામ કરવા માટે તૈયાર કરી દે છે. એ મસલૂમ છે કે જેમને ડગલે ને પગલે સતાવવામાં આવ્યા, ડગલે ને પગલે રોકાવવામાં આવ્યા. પરેશાન કરવામાં આવ્યા, દરેકે દરેક ઇમામને રોડાવવામાં. જયારે હુસૈન શહીદ થઈ ગયા કરબલાના મેદાનમાં, આ કાફેલો જેમાં બીબીઓ છે, જેમના સરો પર ચાદર નથી, નાના નાના બચ્ચાઓ છે કે જે બચ્ચાઓ પ્યાસના કારણે તડપી રહ્યા છે, સૈયદે સજ્જાદ છે જેના હાથોમાં હથકડીઓ છે, પગમાં વેડીઓ છે, ગળામાં તોક છે. હા ઝાદારો, બસ મહેસૂસ કરજો, મસાઇબ મહેસૂસ કરવાનું નામ છે. મહેસૂસ કરજો, તસવ્વુર કરજો, આ લૂંટાયેલો કાફેલો કરબલાથી કુફા પહોંચે છે. ઝાદારો, જ્યારે કુફાના બાજારમાં આ કાફેલો આવે છે ને, એક તારીખ મળે છે. એક નવજવાન હતો, એટલે બેંકનો ચાબા વાળો હતો, એ કહે છે કે હું કુફાની મસ્જિદમાં, કુફાના બાજારમાં એક મસ્જિદ હતી, ત્યાં નમાઝ પડીને બહાર નીકળ્યો. કુફાના બાજારમાં જ્યારે આવું છું તો હું જોઉં છું કે એક અજીબો ગરીબ કાફેલો છે. હાય આવો કાફેલો જેની બીવીઓના માથા પર ચાદર નથી, જેના બચ્ચાઓ પરેશાન છે, આગળ નોકે નેઝા પર સર રાખેલા છે, એવા એવા સર છે જેના ચહેરા પરથી નૂર નીકળી રહ્યો છે, એક સર છે જે કુરાનની તલાવત કરી રહ્યો છે. હાય આ બહુ બેચેન થઈ ગયો, કોની સાથે વાત કરું, કોને પૂછું. નજર પડે છે એક જવાન છે જેના માથાના વાળ સફેદ થઈ ગયા છે, હાથમાં હથકડીઓ, પગમાં બેડીઓ છે. બસ જવાનની પાસે જાય છે, જવાન જઈને સલામ કરે છે મારા મોલાને. અઝાદારો, દિલ પકડીને સાંભળજો, મસાય મારા મોલા સજ્જાદના, મારા મોલા માથું ઉપાડીને જવાનને સલામનો જવાબ આપે છે. અઝાદારો, હવે જવાન કે મારા મોલા કે છે, એ જવાન મને ફરીથી સલામ કર. જવાન ફરીથી સલામ કરે છે, મારા મોલા સજ્જાદ ફરીથી જવાબ આપે છે. હવે મારા મોલા સજ્જાદ કે છે, ભાઈ મને ત્રીજી વખત સલામ કર. ઈ જવાન પરેશાન થઈ જાય છે, એ ભાઈ મુસલમાનોમાં એક વખત સલામ કરવાનો રિવાજ છે, તું વારંવાર મને સલામ પરેશાન થઈ જાય છે, કોણ જોતો નહીં, આટલા મઝલૂમ, આટલા પરેશાન. મારા મૌલા સજ્જાદ કે છે, અના અલી ઇબ્ન અલ હુસૈન, હુસૈન નો દીકરો અલી છું. કોણ હુસૈન? રસૂલ નો નવાસો હુસૈન, અલી અને ફાતિમા ઝહરા નો દીકરો હુસૈન. જવાન પછાડીઓ ખાવા લાગે છે, રોવા લાગે છે, મૌલાના કદમોમાં પડી જાય છે. એ મૌલા, શું કસમ થઈ ગયો? અમને ખબર ન હતી. મૌલા માફ કરી દેજો, અમને કઈ ખબર ન હતી. કરબલામાં શું થઈ ગયું? મારા મૌલા સજ્જાદ એક એક વાત બયાન કરે છે. જો અલી અકબર નું સર છે, અલી અસગર નું સર છે. એ જવાન, જો તારા મૌલા હુસૈન નું સર છે. ખિદમત હોય તો બયાન કરો મોલા, હું તમારી ખિદમત કરીશ, મોલા હું તમારી મદદ કરીશ. સજ્જાદ કે છે, ભાઈ હું મારી ફૂફી ને પૂછી લઉં. સજ્જાદ આવે છે તેના વિષય અમને એવી જિંદગી વિતાવવાની તોફીક આપ જેનાથી જમાનાને માફ રાજી થઈ જાય. પરવડીગાર તમામ મરહૂમી, ખાસ કરીને હાજરીને વશિષ્ઠા મરહૂમી, બાનિયા અને વશિષ્ઠા મરહૂમી બહેતરીન માફરત કરજે. અમરજીસે હુસૈનના સદકામાં અમારા મરહૂમીના દરજ્જાને બુલંદ કરજે. પરવડીગાર તમામ બીમારો, ખાસ કરીને હાજરીને વશિષ્ઠામાં અગર કોઈ બીમાર હોય, બાનિયાને વશિષ્ઠામાં અગર કોઈ બીમાર હોય, તમામ બીમારોને શફાઈ કામેલા અતા કરજે. અમારી ઓલાદ પરવરદિગાર, એ લોકોની તમામ નેક દિલી મુરાદો ને પૂરી કરી દે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉ અલીમ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન. والسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه مع طول المسلمين.
يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين. शहर शहर छे सनी मातम